जय जिनेन्द्र। समय सार आश्रव अधिकार एनो हवे छेल्लो कळस 124मो टाइटल हवे आश्रवोनो सर्वथा नाश करवाथी। सर्वथा एटले केवी रीते लेशे? सर्वथा नाश करवाथी
मूळमाथी
हजी काही नाश करवाथी એટલે હજી ન આવ્યો, હા ઉત્પન્ન થતું પછી એટલું જ સર્વ થાય એટલે બસ મૂળ માંથી પછી ઉત્પન્ન થાય બધું વાત, હજી કઈક બીજું કઈ કેવળ વિકલ્પ ની તો વાત ઘણી દૂર થઈ ગઈ, કેવળ ના કેવળ ના પછી હજી કઈક યોગ પણ વયોગ્યો સર્વથા, શું છે સર્વથા એટલે બરોબર ફરીથી નો એમ નહીં પણ કયો છે, ક્યાં સુધીનો? યોગ સુધીની વાત છે, કારણ કે હવે અધિકાર પૂરો કરવો છે ને એટલે સર્વથા ના છે, સર્વથા એટલે પૂર્ણપણે એ તો ક્ષયની જ વાત છે, પણ આમ જો લઈએ તો ક્યાં સુધી લેવાનો? યોગનું પણ એમ, તો હવે આશ્રવોનો સર્વથા નાશ કરવાથી, અને આ રીતે એક આચાર્યદેવ એ રીતે આમ હિંટ તો આપણને આપે છે કે આશ્રવના મૂળ કારણ અને એના નિમિત્ત, યોગો એના નિમિત્ત છે મનોવચન એનો પણ એમ, તો એવા યોગમાં પણ હવે નહીં રહેતો જેના નિમિત્તે થાય, એવા પરિણામ તો નહીં પણ એવો યોગ પણ નહીં જે યોગ આશ્રવ મનોવચન કરીને, તો એનો પાછો કેવો છે સર્વથા। અને આ એક જૈન દર્શનની પણ ફરીથી બહુ જ વિશેષતા, ઘણી વાર રિપીટ કરીએ જ છીએ, જગતમાં શું છે તારતમ્યતામાં જશે, અહીંયા કે જેનો નાશ કરવો જે દુઃખદાયક એનો શું છે જળ મૂળ કહીએ ને, રોગને કેવી રીતે નાશ કરવો છે? ના ના ટેમ્પરરી ક્રોસિંગ લઈને અમને માથું ઉતરી જાય એવું ચાલશે ને, તો ત્યાં તો શું કરી, ત્યાં તો કોઈને કહેશું ભાઈ ફરીથી ન થાય એવું, તો અમે જળ મૂળમાંથી એમ એમ અહીંયા આખું આ જૈન દર્શનની આ એક શૈલી છે, દુનિયામાં એની લૌકિક શૈલી શું છે, દુનિયામાં લૌકિક શૈલી શું છે કે ભાઈ થોડુંક ઓછું થયું, 2 ડિગ્રી તાવ રહેતો હતો અને આજે 100 ડિગ્રી થયો, કોઈ પૂછે કેમ છે સારું છે, આજે લોકોને ખબર નહીં તીવ્રતામાંથી મંદતાની એક શું છે એક સંતુષ્ટિ, તીવ્રતાની મંદતાની જગતમાં એક સંતુષ્ટિ રહી ગઈ છે, અહીંયા જૈન દર્શન તો શું કરે છે અભાવ, તો એક નિશ્ચિત થઈ જશે કે ફરીથી ન થાય એ રીતે, ઓલામાં તો શું રહેશે હજી એક એક શંકા, શંકાનો કે પાછો થશે પાછો થશે, અહીંયા તો શેની વાત હોય આખી અભાવની જ એ વાત થતી હોય, તો એ સર્વથા નાશ કરવાથી પછી આ તો શું આવ્યું નાસ્તી આવ્યું, તેની જગ્યાએ શું થાય આશ્રવોનો નાશ થાય તો શું થાય, શું થાય જ્ઞાન પ્રગટે કે નિરાશ્રવ થાય, આશ્રવ નો નાશ તો નિરાશ્રવ જ કહેવાય ને, અરે ભાઈ નિરાશ્રવ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન, કારણ કે અજ્ઞાન છે તો તને આશ્રવ થવાનો અને જ્ઞાન થશે તો એનો નાશ થવાનો, તો એનાથી ઓપોઝિટ નિરાશ્રવ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન, તો એ આવે ને આગળ આવી ગયો જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે એમ, તો એ જ્ઞાન છે ત્યાં નિરાશ્રવ પણ અજ્ઞાનતા છે ત્યાં આવવાનું છે, તો એ જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનનું મહિમા, તો ફરીથી આ સર્વથા નાશ થઈ ગયું ને કયું જ્ઞાન થયું, મુખ્યતા તો કેવળ જ્ઞાન છે એટલે ઓલું થયું છે ગૌણ છે, બાકી તો હવે કેવળ જ્ઞાન ને સિદ્ધ દશા જ એમ, ઓલો યોગનો થોડો ગૌણ કરીને બાકી તો કેવળ જ્ઞાન છે ને હજી છે, પણ અહીંયા તો જ્ઞાનની મુખ્યતા અને જ્ઞાન કરીને આત્માની પૂર્ણ નિર્મળ દશા સિદ્ધ દશા એ, અહીંયા તો કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન પેટું તે જ્ઞાનના મહિમાનું, કોની મહિમા છે જગતમાં પંચ પરમેશ્ઠીની મહિમા છે ને, પંચ પરમેશ્ઠીની મહિમા નથી, હા તો પછી તો ભાઈ એમ કેવું છે ને, ટોડર મંદિરે તો કીધું તું પંચ પરમેશ્ઠીની કરે છે ને, પણ એ પંચ પરમેશ્ઠી થયા શું કામ, મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન મહો મહતા તે ભય અરહંતા દે, તને પંચ પરમેશ્ઠી માન લાગે સારી વાત છે, પણ તે કોઈ દી વિચાર્યું કે એ પંચ પરમેશ્ઠી સુકામ મહિમાવન થયા, પૂજ્ય સુકામ બન્યા એનું કારણ શું કે વિતરાગ વિજ્ઞાન, એમ અહીંયા આખું જે કોઈ સુખમય દશા આનંદમય દશા જે થાય છે એના મૂળ કારણ કોણ છે, જ્ઞાન, તે જ્ઞાનની અને અમૃતચંદ્રાચાર્ય બહુ સુંદર શૈલી લીધી, કોઈ પણ દ્રષ્ટ અધિકારની શરૂઆત કે એનો અંત, અંત કોની મહિમા, જ્ઞાનનો મહિમા. અને એમાં પહેલા કળ શરૂઆત નહીં, ત્યારે એમ કે જ્ઞાનને મંગળ અર્થે, એમ કે જ્ઞાનને મહિમા કરવી જ મંગળ છે, કે ને મંગલાચરણ માંગલિક, શું માંગલિક શું છે, તો જ્ઞાનની મહિમા કરે તારા માટે મંગળ છે, બધું એમ શરૂઆતમાં એનાથી લેતા હોય છે. તો એનાથી એનો અર્થ લઈએ શ્લોકાર્થ. જેનો ઉદ્યોત એટલે પ્રકાશ નિત્ય છે, એવી કોઈ પરમ વસ્તુ નહીં. આ કોણ આવ્યું? જેનો ઉદ્યોત, ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ આવે છે ને છઠ્ઠી ગાથામાં, નિત્ય ઉદ્યોત રૂપ પ્રકાશ રૂપ. એમ અહીંયા આખોની વાત, નિત્ય ઉદ્યોગ એટલે પ્રકાશ નિત્ય છે એવી કોઈ પરમ વસ્તુ, વિષય અત્યારે વિષય, પછી એમાં આગળ આવશે. અહીંયા એક આત્મા છે, ત્રિકાળી ભગવાન આત્મા, કેવળના સ્વરૂપ. એ કેવો છે? જેનો ઉદ્યોત એટલે કે અહીંયા જ્ઞાનમય આત્મા, એનો ઉદ્યોત એટલે પ્રકાશ. આ પ્રકાશ કયો લેવો? મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ કયું લેવું? કેવું લેવા? અરે ભાઈ, અહીંયા પર્યાયની વાત નથી, અહીંયા તો એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનની પ્રગટતાનું નામ મતિ શુદ્ધ છે, આ તો જ્ઞાનનું સામર્થ્યપણું છે, શક્તિ રૂપનું છે, એની અહીંયા વાત. તો એ જેનો ઉદ્યોત એટલે પ્રકાશ નિત્ય છે, એવી કોઈ, એવી કોઈ નહીં એટલે શું વળી? એવી કોઈ એટલે એમાં સંસ્કૃતમાં કયો શબ્દ હશે એના માટે? કિમ અપી છે ને, પરમમ નિત્ય ઉદ્યોતમ કિમ અપી. આમ કે ને કોઈ એક, કોઈ એક એટલે આમ શું શબ્દ કોઈના માટે ક્યારે વાપરે? કઈ કમ્પેરિઝન ઉપમા આપવા માટે ન મળે ત્યારે એમ કે કોઈ એવી બે રીતે વપરાય, ખરાબ હોય તો એવો માણ એમ અને સારા માટે. એમ અહીંયા જ્ઞાનની કેવી મહિમા કરે છે કે એવી કોઈ પરમ વસ્તુ, જ્ઞાનમય ભગવાન આત્મા કેવો છે? કોઈ આત્માને ઉપમાન ન આપી શકાય? ઉપમા તો કઈ, આત્મા તો કેવો છે? જ્ઞાનનો ભંડાર એટલે લક્ષ્મી જ્ઞાનનો ભંડાર ને એવું બધું ન કહેવાય. જ્ઞાનનો સમુદ્ર છે કે ને, આત્મા ચૈતન્ય સૂર્ય છે, આત્મા ચૈતન્ય ચંદ્રમા છે, એમ ન કહી શકાય? ઉપમા અપાય કે ને? અરે ભાઈ, એવું કે છે એ પણ એ સૂર્ય છે તો ઉગે છે ને આત્મે છે ને એને પણ આવરણ આવે, ચંદ્રમાય છે એની કળા વધગઢ થાય. આ તો દુનિયાને કઈ કહેવા માટે, બાકી તો કેવું છે? અરે જેની એક સમયની અવસ્થા પણ જો અનુપમ હોય તો તત્વ તો અનુપમ હોય કે નહીં? એની એક સમયની સિદ્ધ દશાને પણ કેવી કીધી? ધ્રુવ અચલ. તો એક સમયની પર્યાય જો અનુપમ હોય તો ત્રિકાળી દ્રવ્યની તો શું વાત કરવી? આ તો એક જગતના જીવો આનાથી એક પરિચિત છે એટલે એવું કહેવામાં આવે. બાકી અને એ રીતે અનુપમ કહીને પણ એક શું થાય અહીંયા કે ને, એવી કોઈ પરમ વસ્તુ એને અર્થ કે તારે એ તરફ એમ કે જેને કે આ ભાઈ એવું એક કાંઈ ગોત્યા આવ્યા છે કોઈ હજી કોઈને ખબર, એટલે એનાથી તરત જ શું થાય? એની જિજ્ઞાસા થાય, હે એ શું છે, શું છે એમ. અહીંયા આચાર્ય હવે ખબર નહીં એટલું કંઈ નહીં, છતાંય કંઈ એવા ઢીલા ઢબ બેઠા છે. એવી કોઈ પરમ વસ્તુ કે અને છતાંય કાંઈ હલતું જ નથી, અસર જ નથી કે ઓહો, કોઈ એવું લઈ આવે કે ભાઈ અમેરિકાથી હમણાં એક યુનિક વસ્તુ એવું લઈ આવે છે, એવો રોબોટ લઈ આવે છે અહીંયા મૂકો, તમારે ઝાડુ કાઢવાની જરૂર નહીં એને નહીં, તો એમને એવું લઈ આવશું ને? આપણે તો ઓલાને કે ભાઈ જ્યારે એવું કાંઈક લઈ આવે છે જીવનમાં એક એક કોઈક એવા ઇન્દ્રિયને વસ્તુ મળે તો ત્યાં એને શું થઈ જાય? ઓહો થઈ જાય. અહીંયા આવું એક અતિન્દ્રિય તત્વની કે અને છતાં કાંઈ એની જિજ્ઞાસા જ ના આવે, કાંઈ આવો હળવડે નહીં, કાંઈ એ શું છે જેમ કે એનો કુતૂહલ તો કર એવું કાંઈ. તો એવી કોઈ પરમ વસ્તુને હવે કહે છે અંતરંગમાં દેખનાર પુરુષને. આ કોણ આવ્યું હવે? સાધક આત્મા. હવે કોણ આવી ગયું? સાધક આત્મા. આ પહેલાં શું આવ્યું? વસ્તુને સુધી શું કીધું? વિષય કીધું. અને હવે શબ્દો શું આપ્યો? અંતરંગમાં દેખનાર છે ને, સંપશ્ય તેઓ અંત છે. બીજી લાઈનમાં સંપશ્ય થ અંત, અંતરંગ અંત માં દેખનારા જો આ ઘણી જગ્યાએ આવ પશ્યંત એટલે દેખનારા શબ્દ આવશે, એટલે અવલોકન ન લેવું, ક્યારે પણ ન લેવું. અહીંયા તો આખું એના માટે જાણનાર છે, દેખનાર એ રીતે જાણનાર. અને અહીંયા અંતરણમાં, અંતરંગમાં દેખનાર એમ કરીને આખો શું અર્થ લેવો છે? અનુભવ પૂર્વકની વાત છે. ખાલી ધારણા જ્ઞાનમાં લઈ લીધું ને ખાલી સાંભળી લીધું ને વાંચી લીધું ને એવું નથી. અંતરંગમાં, અંતરંગમાં એટલે એના અનુભવથી આખી વાત આવે. તો અંતરંગમાં દેખનાર પુરુષને તો વિષય દેખાયો અને એવું કરનાર સાધક આત્માને. અને એનું શું છે? હવે રાગાદિક આશ્રવોનો શીઘ્ર સર્વ પ્રકારે નાશ થવાથી. આવી ગયું? આવું જ્યાં થયું અંતરંગમાં તો શું થયું? રાગાદિ આશ્રવોનો, પાછો શબ્દ શું આપ્યો? શીઘ્ર, જલ્દી થઈ જાય, જગીતી. પહેલી લાઈનમાં છે રાગાદિ નામ જગીતી, બરોબર છે? સામ સામે ચાલે. પણ રાગાદિ ભાવોનો શીઘ્ર કે ક્રમે કરીને? શીઘ્ર તો ન થાય, શીઘ્ર ને આખો. હજી તો પહેલા તો અવ્રત જાય, પછી પ્રમાદ જાય, પછી કસાય જાય, એ ક્રમ છે કે નહીં? આ શીઘ્ર ન થાય, એ ક્રમે, ચારિત્ર નો પુરુષાર્થ ક્રમે થાય. આપણે લઈએ છીએ ને શ્રદ્ધા. અરે ભાઈ, પેલા શીઘ્ર આશ્રવનો એટલે આખી એક પેલું એક હતો, પેલું સમય છૂટાય પછી ક્રમે કરી. બાકી એક રીતે જો વિચાર શીઘ્ર એટલે એ સમય થશે, પણ એ એકત્વનો અને પછી એના ક્રમે. પણ આનંદ કાળની અપેક્ષા શીઘ્ર જ થાય. તે રાગાદિક આશ્રવો નો, અને એટલે રાગાદિક લઈને પછી બધા લઈ લેવા, વિદ્યાર્થ લઈને બધા. અને શીઘ્ર, હવે જો ટાઇટલમાં શું શબ્દ વાપર્યો હતો? સર્વથા નાશ કરવાથી. સર્વથાનો અર્થ કર્યો સર્વ પ્રકારે નાશ. થા થા એટલે પ્રકારે, બધી જ રીતે પૂર્ણપણે નાશ થવાથી આ જ્ઞાન પ્રગટ થયું. આ પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટ, ઓલાનો સર્વથા નાશ. ત્યાં એક થોડું ગુણ પછી તર્ક ન કરવાના, હજી તને હજી યોગ આશ્રવ તો પડ્યો છે. અહીંયા તો એવો ખાસ લેવો છે કે જેના પૂર્વક બંધ થાય. શા માટે આ બધી શૈલીઓ જો નહીં સમજાય કે ભાઈ આશ્રવ એવા છે ને કે આશ્રવ થાય પણ બંધ ન થાય, એવું બને? બને કેમ? બાર કેવળ નામ થઈ ગયું, બારમે ગુણ સ્થાને છે, હજી યોગ રહી ગયો છે, પણ પ્રકૃતિ પ્રદેશ છે, સ્થિતિ અનુભાગે થતા નથી. કારણ કે કસાયથી, કસાયથી સ્થિતિ અને અનુભાગ, અને યોગથી પ્રકૃતિનો પ્રદેશ. એટલે અહીંયા અહીંયા તો હવે રાગ ગયો, આશ્રવનો થયો, એટલા માટે રાગાદિક બધા, યોગ ભલે રહી ગયો. અને એટલા માટે એ સામાન્ય પણ કે આશ્રવ દુઃખદાયક, એ કસાયની મુખ્યતા. બાકી યોગ આશ્રવ હોવા છતાં આનંદ સુખ હોય. તો અહીંયા એવો શીઘ્ર સર્વ પ્રકારે નાશ થવાથી આ જ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાન ક્યું થયું? કેવળ જ્ઞાન, ક્ષાયિક જ્ઞાન, કેવળ જ્ઞાન સ્વરૂપ હતું, હવે એની પ્રગટ પર્યાય. કે જે જ્ઞાન, હવે આ વિશેષણ કોણ આવ્યા? પ્રગટ કેવળ જ્ઞાન, ક્ષાયિક જ્ઞાન. ઓલું જે પહેલા હતી ઉદ્યોત નિત્ય પ્રકાશી, કોની? વિષયની. અને હવે જે વાત મહિમા આવે છે કોની છે? પ્રગટ પર્યાય કેવળ જ્ઞાન. કે જે જ્ઞાન, આમાં ખબર પડી? હાઈફન પછી કે એટલે એનો અર્થ છે, એનું જ હવે ડિટેલિંગ, એનો જ વિશેષ વિસ્તાર, એના જ બધા. કે જે આ બધી ભાષાની શૈલી હોય, હાઈફન પછી કે જે, એટલે કે જે વાત કીધી એનું જ હવે વિશેષણ આપે, એનો વિસ્તાર કરે, એનું ડિટેલિંગ. કે જે જ્ઞાન અત્યંત અત્યંત અનંત અનંત વિસ્તાર પામતું, પામતા નિજ રસના ફેલાવતી ક્યાં સુધી? લોકના અંત સુધીના સર્વભાવને તરબોર કરી દે છે. છે ને સ્પદ સ્ફાર સ્ફારે છે ત્રીજી લાઈન સંસ્કૃતમાં. કેવું? કે જે જ્ઞાન અત્યંત અત્યંત વિસ્તાર પામતા, કોણ વિસ્તાર પામતા? નિજરસના ફેલાવતી. નિજરસ આવડી, નિજરસ ક્યાંથી આવે? આત્મામાં રસ છે કે અરસ છે? આત્મામાં રસ હોય, રસ તો પૂતગલમાં હોય. 49 ગાથા જોઈ લઈ, અરસ કીધો જ પાછે, 6 પ્રકારે કીધો છે. સરસ છે આત્મા. તો અહીંયા વિસ્તાર પામતા એટલે પોતાને, અહીંયા એક સરસ ગુરુદેવ નિજરસ નો અર્થ શું કરતા? નિજરસ એટલે શું? પોતાના સામર્થ્ય. રસ એટલે ઓલો રસ ન લેવો, અહીંયા રસ એટલે શું લેવાનું? પોતાના સામર્થ્ય. કે જે જ્ઞાન કેવળ જ્ઞાનનું કેવું સામર્થ્ય કે અનંત અનંત વિસ્તાર પામે. અંતરંત વિસ્તાર એટલે આત્મા પોતાના આ કેવળ જ્ઞાનથી આત્માના અસંખ્ય પ્રદેશમાંથી કેવું છે બહાર નીકળી ગયું, લોકાલોકમાં ફેલાઈ ગયું ને, જો ત્યાં અનંત અનંત વિસ્તાર પામે. અરે ભાઈ, અસંખ્ય પ્રદેશમાં રહીને પણ અનંત પ્રદેશને, વર્તમાન એક સમયનું અને ત્રણેય કાળને જાણે, પરિણામ પરિણામન એક સમયની અને અનંત પરિણામને જાણે, રહે એવું પોતાના આત્મામાં અને અનંત દ્રવ્યોને જાણે. એક દ્રવ્યમાં અનંત દ્રવ્યને જાણે, અસંખ્ય પ્રદેશમાં અનંત પ્રદેશને જાણે, એક સમય અને અનંત સમયને જાણે, અને એક ગુણની એક ભાવની પર્યાય અને અનંત ભાવ. આ અનંત અનંત એ ચીજ ચમત્કાર છે. આ એનું અનંત અનંત નિજરસથી ફેલાવ થાય એમ કે એ અત્યંત અનંત અનંત વિસ્તાર પામતા નિજરસ ના ફેલાવ. એ જ્ઞાન સામર્થ્ય આખું ખીલી ગયું છે, બસ બેહદ થઈ ગયું. વિષય બેહદ છે, બેહદ સામર્થ્ય છે. અરે ખરેખર તો કહીએ તો જેટલું સામર્થ છે એ તો વિષય પણ નથી. કેવળ જ્ઞાન મેક્સિમમ કેટલી કેપેસિટી? કેવળ જ્ઞાનની ત્રણ કાળ ત્રણ લોક ને જાણે એટલી ને, એનાથી વધારે કેપેસિટી હોય? એનાથી અરે આના કરતા હજી અનંત ગણું હોય તો પણ કેટલા સમયમાં જાણી લે? ના એવું તો ન હોય. એક એક સરસ આનો એટલું પેલા તો આવે આમ મજા. એક કબૂતરને ઉડાડવા માટે એક પથ્થર જોવે તો 10 કબૂતરને ઉડાડવામાં કેટલા પથ્થર જોવે? 10. ના એમ નો એ કે એક તમે તમે ટેબલ તો શીખ્યા છો ને, ટેબલ તેમાં મલ્ટીપ્લિકેશનમાં 10 ને માટે 10 જોવે ને. એમ અહીંયા કે છે જ્ઞાનનું સામર્થ્ય છે બેહદ છે જેના, અને એના માટે દ્રષ્ટાંત આપ્યું છે ને પર્વત પ્રકાશમાં. વેલ હોય ને વેલ, એ ક્યાં સુધી ફેલાય? જે ઓલો માછડો બાંધો હોય એના, એનો અર્થ એમ નથી માછડો એક્સટેન્ડ કરો તો હજી વધારે થશે એવી એનું સામર્થ્ય. તો કે કેવળ જ્ઞાન અનંત વિસ્તાર પામતા નિજરસ ના ફેવાત ક્યાં સુધી? લોકના અંત સુધી. ના શું શબ્દ વાપરો? જો અલોકને ન જાય, લોકનો તો અંત છે, અસંખ્ય પ્રદેશ છે. એનું કેટલું છે એરિયા? કેટલો છે લોકનો? કેટલો છે? 343 ઘન રાજ્યો એનું છે, બાકી અસંખ્ય એક એરિયા, બાકી 343 ઘન રાજ્યો. તો એ તો એના એટલા માટે લોકનો અંત સુધીના સર્વ ભાવોને. હવે કોઈને એમ થાય આમાં અલગ તો લીધું નહીં. અરે ભાઈ, સર્વ ભાવ કહેતા આકાશ લઈ લીધો ને, આકાશ કહેતા ઓલું ઇમ્પ્લાઇડ છે એમ. અચ્છા, બહુ તર્ક નહીં કરવાનું. એટલે આકાશ કહી દીધું કારણ કે લોકમાં પણ એક આવ્યું ને લોકના સર્વ ભાવ, તો લોકનું એક દ્રવ્ય આકાશ, તો પછી એનું અલગ પણ સાથે આવી ગયું. તે લોકના અંત સુધીના સર્વ ભાવન પાછા શબ્દો શું વાપર્યા છે? તરબોળ કરી દે એટલે શું? આખું ડુબાડ જેમ છે ને, ઓલું પાણીમાં નાખવું એને થોડુંક આમ બહાર રહ્યું કે ભાઈ ના પાણી એટલું બધું નથી એમ નહીં, પાછું કેવું કરી નાખે? તરબોળ કરીને પણ એ કે હજી આનાથી વધારે ઉત્તસ્ય થઈ જાય એમ. તરબોળ છે ને સાવ, કે હજી કદાચ બીજું નાખવું હોત તો વાંધો ન આવત એમ. એવી રીતે અહીંયા આખું કેવળ નાની સામાર્થ છે કે હજી આનાથી વધારે હોત તો એ તરબોળ કરી દે. તને પ્રવચન સારમાં તો આવે છે ને શું આ શબ્દ? ખોડાઈ ગયા ને કોતરાઈ ગયા ને આવી ગયા ને સમાઈ ગયા ને બધા એવા ઘણા શબ્દો વાપરે છે ને. અહીંયા તરબોળ કરી દે છે અર્થાત સર્વ પદાર્થોને જાણે છે. આમ કહીને પહેલું તો આચાર દેવ સુધી નાનું સામર્થ્ય કહીને પણ એક શું કહ્યું, કરતા બુદ્ધિ ચડે, જો જ્ઞાતા પણ આનું છે ત્યાં. તું જ્ઞાન છે, જ્ઞાનનું આવું સામર્થ્ય છે, અને તું ક્યાં અટક્યો છો? જ્ઞાતાપણાને બદલે કરતા, અને આ કરતાપણામાં થયો ત્યારે તો આ બધા આશ્રવ ઉભા થયા. આખી વાત આનેથી શું લઈ લીધી? આખા આશ્રવ ભાવમાં મૂળ કોણ પર કામ કરે છે? કરતાપણું. શા માટે કરતાપણું? પોતાના જ્ઞાતાપણાને તો ભૂલી ગયો છે, અને જ્ઞાતાપણાનું આવું સામર્થ્ય તો ખબર નથી, એટલે ક્યાંક ને ક્યાંક કરતા ભાવમાં ફસાણો છે, અને એનાથી આ તો આશ્રવ ઉભા છે. તો એ સર્વ પદાર્થોને જાણે છે એક વાત, પછી આપેલું તેનું સામર્થ કર્યું. હવે જે જ્ઞાન પ્રગટ થયું, કયું જ્ઞાન? અહીંયા ફરીથી કેવળ જ્ઞાન. તે ત્યારથી સદાકાળ અચળ છે. ત્યારથી એટલે જ્યારથી પ્રગટ થયું ત્યારથી કે નહીં, અનાદિથી. અનાદિ કે જે કેવળ જ્ઞાન છે એ કેવું છે, એટલે એનો કાળ કેટલો, અનાદિ અનંત કે સાદી અનંત? સાદી અનંત કે અનાદિ અનંત? સાદી અનંત ને. એટલે પેલા જગત માં કોઈ કેવળ જ્ઞાન વાળા હતા જ નહીં. સ્વરૂપની વાત નથી કરતો, પર્યાય થી વાત કરું છું. ઈ વળી શું પ્રવાહ ને આ બધું? ભાઈ તમે કીધું સાદી અનંત, એટલે એનો અર્થ કે કોક ને પેલું શરૂઆત કરી, નંબર વન કેવડી, નંબર ટુ કેવડી, એટલે શરૂઆત કરી જ છે ને. ના ના, એટલે કોઈ શરૂઆત કરી જ છે ને, એટલે કોઈ પેલા કોઈ હતું
નહીં.
ક્યારે પણ એ આચાર્યદેવ જયારે એમ કે ત્યારે પછી તું અનાદિ અનંત કે, ત્યારે ઇન્ડિવિજ્યુઅલ નો વિચારતો નહીં, અને ઇન્ડિવિજ્યુઅલ નું જયારે તે કહે ત્યારે તું સામાન્ય સમષ્ટિગત નો વિચાર, જે અપેક્ષા એ હોય એ અપેક્ષામાં તું લેજે. તો અહીંયા તો શું છે કે એ જે જ્ઞાન પ્રગટ થયું, હવે કાળની મહિમાથી દેખાડ્યો, ઓલું તો સામર્થ્ય દેખાડ્યું, કે જે જ્ઞાન પ્રગટ થયું ત્યાંથી સદાકાળ અચળ આવે છે ને. પહેલી ગાથામાં શું છે? અચલ. અચલ એટલે શું? ચલાયમાન નથી એટલે શું? ચલાયમાન નથી, વધઘટ માટે છે અધ્રુવ, અને આખું એનાથી વિપરીત. આવું પણ આવે છે ને ચુમ્મોતેર ગાથામાં, ઠંડો તાવ હોય અને શીત ઉષ્ણ જ્વરની માફક વારા ફરતી, દિવસ અંધકાર દિવસ અંધકાર, એના જેવું કે કેવળ જ્ઞાન ને પછી ક્ષોપસમ જ્ઞાન અથવા સિદ્ધ અને સંસારી, એમ એવું નથી. જે દશા થઈ ગઈ છે સિદ્ધની એ હવે કેવી રહી છે? અચળ છે. એમાંથી ચલાયમાન થઈને હવે સંસારી થઈ જાય, ક્ષાય જ્ઞાન માંથી હવે પાછો ક્ષોપસમ જ્ઞાન થઈ જશે, એવું ક્યારે બનવાનું નથી. પણ કદાચ કોઈ જ્ઞાનમાંથી પડે, ક્ષોપસમ જ્ઞાનમાંથી પડે તો ક્યાં જાય? કેમ ન પડે? આવું કઈ હોય ક્ષોપસમ સમ્યક દર્શન થી પડે કે નહીં? ધીરે 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 ધીરે. હા ના, એવું કઈ આમાં આવ્યું તો આમાં નિજ આશ્રવ અધિકારમાં જ આવ્યું હતું, નહીં પરિહીણ આવ્યું તો ને, શુદ્ધ નહીં પરિચિત બને. હા તો પછી, હા તો થાય ને એ રીતે હું કહું. ક્ષોપસમ જ્ઞાનથી કોઈ પડે, જેમ ક્ષોપસમ શ્રદ્ધાથી કોઈ પડે, એમ ક્ષોપસમ જ્ઞાનથી કોઈ પડે તો શું થાય? ક્ષોપસમ શ્રદ્ધાથી પડે તો મિથ્યાત્વ થઈ જાય ને, એમ ક્ષોપસમ જ્ઞાનથી પડે તો શું થાય? કે ભાઈ એટલો તો કોઈ હીન નહીં થઈ જતું, શ્રદ્ધાથી થયો છે જુદી વાત છે, બાકી તારું જ્ઞાન એ એક તો તારા માટે બધે નિરાશામાં એક આશા રહેલી છે. એવરી શું કહે, ડાર્ક ક્લાઉડ હેઝ ધ સિલ્વર લાઇનિંગ, એમ અહીંયા તારા માટે એક અવસર એ રહી ગયો છે. તો અહીંયા તો કે એ કેવું છે? અચળ. પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ. અને આવી અચળતા હોય ને તો જ નિસંગતાને એને અનંત સુખ, નિર્ભયતા અનંત સુખ. ચડાયમાનમાં તો ઉપયોગની સ્થિરતા ન રહે, અહીંયા તો અચળપણું થયું. ચલો, પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહેશે, ચડતું નથી. અહીંયા એવું ને એવું, એવું ને એવું બે લેવું તો બે લેવાય, બાકી એવું ને એવું એટલે એ છે, બીજું વિપરીત નથી થયું અને વધઘટ પણ નથી, એ માટે ખાસ ધ્રુવમાં. એટલે એ તો છે જ, ભાવનો અભાવ ને અભાવનો ભાવ એ બધું પલટા કરે એમાં. અહીંયા એ હવે એવું ભાવા ભાવ જેમ છે ને, ભાવ ભાવ જે ભાવ પ્રગટ હવે ભાવ રૂપે જ એ રહેશે. તો એ પ્રગટ્યા પછી સદાય એવું ને એવું જ રહેશે, ચડતું નથી. અને તેથી આવું ને આવું સદાય રહેશે ને, અને એટલે સ્વભાવ કહેવાય. આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી સિદ્ધ સ્વભાવી શા માટે કહેવાય છે? કારણ કે જેમ દ્રવ્ય ભરે, ફરક એટલો છે કે ઓલું તેનું તે રહેતું, આ પલટતું પલટતું પ્રવાહ રૂપે છે, ઓલું નિરપેક્ષ, પણ એટલા માટે એને સ્વભાવ કહેવાય છે. એ જાતનું અને એવી જાતનું હવે ટકે છે એ અપેક્ષા એને. હવે બીજું અને જે જ્ઞાન અતુલ છે. ત્રીજો બોલાયો, પેલો કેવો હતો? એ જ્ઞાનનું સામર્થ બધાને જાણી લેશે. પછી બીજું એવું જ્ઞાન પ્રેક્ટ્યુ, એ પ્રેક્ટ્યુ, હવે એમાં કાંઈ બદલાવ થતો નથી, અચળાને હવે જો. અને જે જ્ઞાન અતુલ છે, અતુલ અતુલ એટલે જેની તુલના થતી નથી, નહીં ને? કારણ કે ધૂળની શું તુલના થાય? ધૂળ કોના જેવી? ધૂળ એટલે ધૂળ. અરે ભાઈ, અહીંયા એની વાત નથી, આ તો એની એવી મહાનતા છે કે એ જેવી જગતમાં એવું કેમ નહીં થતું, જગતમાં કોઈ સાથે તુલના? હા સર, તો ખરું ને, હવે મોટા એટલા મોટા મોટા કોઈનું હીરા ને એવા બધા, અથવા તો જયારે ચક્રવર્તી ના બધા સટખંડ, નવ નિધિ, ચૌદ રત્નો, આમ બધું કેટલું બધું. અરે ભાઈ, એક કોઈક ઇન્દ્રિય વિષય છે ને, આ એક અતિન્દ્રિય છે, તો બંને સરખામણી શું કરી? સરખામણી કોના સાથે હોય? બે જાત હોય. આ તો એ રેશમની દોરી અને ઓલું બાંધવા માટે શું આવે, અને સિંદડી, એની બેની શું કમ્પેરિઝન કરશો? એનું એમ અહીંયા આખી એક અતિન્દ્રિય ભાવ છે. ઓલો એક કહેવાય જગતમાં બધા ઇન્દ્રિય ભાવ, અને એટલા માટે કેવું છે, જ્ઞાન અતુલ છે. અર્થાત જેના તુલ્ય બીજું કોઈ એવી કોઈ દશા એ નથી. આ રીતે વાત કરીને એ જ્ઞાનની મહિમાની વાત કરી. હવે એનો ભાવાર્થ લઈએ. જે પુરુષ, જે એટલે ફરી શું કર્યું, બધા આવું કરતા નથી, જે કોઈ કરે છે એ એટલે આખા જે આખા જીવો છે એમાંથી આ એક જુદા પાડ્યા, ડિવિઝન પાડ્યા, સબસેટ કર્યો. અને બીજું પુરુષ, પુરુષ એટલે આત્મા. એવું ક્યાંથી લે? તમે તમારી રીતે બધા વાત કરો. પુરુષ એટલે આત્મા, એવું ક્યાંથી આવે? ના, એને કઈ એવું કઈ શું ક્યાંથી કાઢો તમે? તમને છૂટ બધા ગમે એવા અર્થ કરવાની. આમ જગતમાં કોઈને પૂછ્યો પુરુષ એટલે શું? જે પુરુષ, પુરુષ સેવે, જે પુરુષાર્થને સેવે, એ બધા પુરુષ. જે કોઈ પુરુષાર્થ કરે છે પોતાના કાર્યની સિદ્ધિને માટે, જે પુરુષાર્થને સેવે છે, અને એ જ એના પુરુષ અર્થ સિદ્ધિ ને ઉપાય, જીવના પ્રયોજનની સિદ્ધિ પ્રાપ્તિ એનો ઉપાય, એને એનું નામ શું કીધું? રત્ન. સમયગતના જે છે ને અધિકાર એમાં, તો અહીંયા જે પુરુષ એટલે કે જે આત્મા, જે જીવ અંતરંગમાં છે ને, મૂળ અંતરંગ છે ને શબ્દ અંત, એટલે અંતરંગમાં ચૈતન્ય માત્ર પરમ વસ્તુને દેખે છે. આવી ગયો નોટ? જયચંદજી અંતરંગ કીધું એટલે આ ખાલી શબ્દોની વાત નથી. જેમ કે ને ઇંગ્લિશમાં શું અંતરંગ એટલે? ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ. અહીંયા કહે છે અંતરંગના પરણમની આખી વાત છે, અનુભવ પૂર્વક. ચૈતન્ય માત્ર પરમ વસ્તુ નહીં, પરમ વસ્તુ, ઉત્કૃષ્ટ વસ્તુ એના જેવી નહીં. આપણે તો આપણા આત્માની જ મહિમા કહીએ કેમ? પરમ ઉત્કૃષ્ટ વસ્તુ કઈ છે? ધર્મ પોતાનો ક્યાંથી? ધર્માસ્તી કઈ, પણ એનાથી ઉત્કૃષ્ટ છે, ગતિમાં નિમિત્ત થાય. આકાશ પણ પરમ વસ્તુ છે કે બધાને અવગાહનામાં નિમિત્ત થાય. તમારા સ્વાર્થથી તમે તમારી જાતને કેમ ન ચાલે? તમે તમારી જાતને કે હું પરમ છું, તે પોતે પોતાને જ પરમ કે નહીં? બીજા પરમ છે ને, એની સ્ટ્રેન્થ જોવી જોઈએ કે નહીં? તારી પાસે આ એ બધી પોતાના સ્વાર્થથી બોલો. તમારી પાસે કરોડ છે તો બીજા પાસે કરોડ છે, તમે એને શું કામ? અરે ભાઈ, બધી વસ્તુ જગતમાં જોઈ લે, પણ એ વસ્તુને પ્રસિદ્ધ કરનાર કોણ છે? એને કિંમત દેનાર કોણ છે? તું એની કિંમત કહે છે, પણ એની કિંમત દેનાર કોણ છે? તો પછી એના માટે એક સરસ છે ને, ઓલું કોઈનો હીરો ત્યાં મ્યુઝિયમમાં હતા તો એ લઈ ગયા. એ તો એને જો કેવો સરસ છે, કિંમતી આમ તે બધું. તો ઓલા ભાઈએ શું કીધું? એની કિંમત ગણું કે આંખની ગણું? આંધળા પાસે તમે કોઈ નોર મૂકો ને પછી કહો જો કેવું એની કિંમત છે. તો કોની કિંમત છે? એની કિંમત કરનારની વસ્તુની તમે કહો છો, પણ એની કિંમત દેનાર તો કોક આંખ છે ને. પછી એને શું કીધું? આંખ હોય પણ એમાં જીવ ન હોય તો પછી શું કરવાનું? એ તો અંતે કોની છે? તો એવું ક્યાં વિચાર? બધું દુનિયામાં કિંમતી દેખાય છે, પણ એની કિંમત દેનારો તો હું કિંમતી છું એ વાત નથી વિચાર. એને જ નથી યાદ કરતા, સોફાને બધાને યાદ કરે, પણ જેના પ્રકાશમાં પ્રકાશે છે એને કોઈ દી યાદ નથી કરતા. તે પરમ વસ્તુને દેખે, ચૈતન્ય માત્ર પરમ વસ્તુ દેખે છે, એક વાત. અને સુધનીના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે. આવી ગયું જયચંદજીએ ખુલાસો કર્યો, કારણ કે સુધનીની જ મહિમાથી વાત આવે એટલે પાછું સુધની નહીં. અને પહેલું એનું આખું શું છે, દેખે છે એટલે સમય દર્શન જ્ઞાન, હવે એમાં એકાગ્ર કરીને ચાલી શક્યા. અને સુધનીના આલંબન વડે, એના વિષયના આલંબન વડે, અથવા જે સુધની પ્રગટ થઈ એનામાં પણ હવે અનુભવની વધતા કરતા કરતા એમાં એકાગ્ર થતો જાય છે, થતો જાય છે. આ એકાગ્રતાનો ક્રમ પડે, એમાં શ્રદ્ધામાં એક સાથે થાય તે પુરુષને. તો જે આવું કર્યું હવે તે પુરુષને તત્કાળ, ઓલામાં શીઘ્ર, તો અહીંયા શબ્દ શું છે, તત્કાળ. પછી સર્વ પ્રકારે નાસ્તો આશ્રવનો, તો અહીંયા કે તત્કાળ સર્વ રાગાદિક આશ્રવ ભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અને સર્વથા આમ કેવી રીતે ચાર રીતે વપરાય છે, સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વને. સર્વથા સર્વ પ્રકારે એ બધા એમાં આવે, સર્વ દ્રવ્ય, સર્વત્ર ક્ષેત્ર, સર્વદા કાળ અને સર્વ ભાવને ભાવ, અને બધાને થયું એટલે સર્વથા આવી ગયું. ચારેય પ્રકાર
સર્વથા,
ચારેય પ્રકાર આવી ગયો, સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વ ભાવ, અને ચારેયને એક કરી એટલે સર્વથા. પછી મન વચન કાય લેવું, આ ચાર પ્રકાર જે લેવું, તો એ જે એકાગ્ર થાય એ તત્કાળ સર્વ રાગાદિક આશ્રવ ભાવોને સર્વથા અભાવ કરીને. તત્કાળ પછી સર્વ રાગાદિક જે પહેલું લીધું, અને પછી યોગ, પહેલાં યોગ નહીં જાય અને પછી રાગ જાય એવું નથી. શું થાય છે, તો પહેલા અમે યોગનો નાશ કરીએ તો વાંધો, તમને વાંધો શું છે, અમે ક્યાં ના પાડે, રાગમાં કરશું, પણ પેલું અમે શું કરીએ, તમે તમારા અમે અમારી રીતે અમે કરીને દેખાડશું, પછી શું અમે સ્થિર થઈ જશું, આમ શરીર સ્થિર, પછી શ્વાસને થોડું મોં મંદ કરી નાખશું, અમે બોલે કુંડલી કુદરતનું ના તમે બનાવ્યો છો, તમે એ તમે તમે તમારી જાતને કુદરત કહીને કહેવું છે, પણ તમે સ્થિર બેસી જાઓ તો મન વચન કાયના યોગ સ્થિર થયા કે ન થયા, અમે કોઈનો વિચાર પણ નથી, અમે મન એક જગ્યાએ સ્થિર કરશું, અમે અહીંયા અમારી કુંડલી ઉપર અમે આમ નજર કરશું એટલે અમને બીજું કોઈ યાદ નહીં આવે. જે હોય અમે મનને સ્થિર કરી દીધું કે નહીં, એટલો તો થયું કે નહીં, પણ ધીરે ધીરે વધશે એ અમે કરશું ધીરે ધીરે, અત્યારે ભલે નથી. સાવ વિપરીતતા છે, જ્યાં તમારી રુચિનો વિષય અંદરમાં પરણતીમાં આવ્યો નથી તો ઉપયોગ ભટક્યા વગર રહેશે. આખી રિવર્સમાં, અને રિવર્સમાં લોકોને બહુ ગમે છે, એક જગ્યાએ કાંઈ સ્થિર થઈ જવું, મોઢું બંધ કરી દેવું, તો ત્યારે કોઈ દી એવું વિચારતા નથી, બોલવાના અંદરના વિકલ્પો કેટલા ગૂંઠાય છે. આમ 15 દિવસે એનું કરીને આવ્યા હતા, હાય હવે કંઈક 2 જણા બોલવાનું તો થયું, તમે એક શું કર્યું, દુઃખ ભાવે, દુઃખ ભાવે સાધના કરાતી હશે કઈ દી, તો એવું શું થાય, બીજો કઈ ઉપાય નહીં, ખાવાનું તો ઘણું મન થાય પણ ત્યાં તો સાદું જ આપે, મોડું જ આપે, કેવું ખાઈ લેવું પડે. જીવે જેને કહે ને કે બળજોરીથી સાધના કરવાય છે, અરે સાધના તો ઉલ્લસિત વીર્ય, આનંદ ના વેદન, આખી ઉલટી જ વાત છે. સાધના તારી સામે ન હોય પણ કઈ ન્યાયથી તો વિચારીને કરીશ કે નહીં, કઈ કોઈ સાધના સામે જોવે જેવું તાજી તા જોવું હોય તો પરોક્ષપણે બધાના છે ચરિત્રો બધા આપ્યા છે શાસ્ત્રમાં લખ્યું, તો એ સર્વ રાગાદિક આશ્રમ જો, એટલે આ રીતે રાગાદિક નો અભાવ થયો પછી ઓલું યોગ નું બધું જશે થઈને. હવે તત્કાળ સર્વ રાગાદિક આશ્રવનો પાછો સર્વથા અભાવ થઈને સર્વ અતીત અનાગત અને વર્તમાન પદાર્થોને જાણનારું. આજ આ કેવળના કોને જાણે, અતીત, અતીત એટલે ભૂતકાળ, ઇતિહાસ, અતિ ઇતિહાસ છે ને, ઇતિહાસ એના ઉપરથી, અતીત એટલે ભૂતકાળ, આવીને ચાલ્યું ગયું, ચાલો આવીને ગયું તો હજી ખબર પડી શકે. પણ અનાગત, અનાગત એટલે અન, આગત, આગત એટલે આવવું. તેને સ્વાગત કરીએ છીએ ને, સુઆગત, સ્વાગત. તો અહીંયા શું કહે છે, હજી તો આવ્યું જ નથી, એને કેમ જાણી શકાય? કારણ હજી આવ્યું જ નથી, નક્કી જ નથી. એ કોક કોક છે, બાકી કાલે હું ક્યાં હોઈશ હું મારું જ નક્કી નથી. તમે કેવી રીતે જાણશો બોલો? અરે તમને એક વાર કેવડનાન થઈ ગયું, પણ મેં જ મારું નક્કી ના કર્યું હોય તમે કેવી રીતે જાણો? શેનું જ્ઞાન નો? પણ અરે શું કરવું એ જુદું છે, મને જ્ઞાન તો નથી પણ હું હું શું કરીશ એ નક્કી નથી, તો જ્ઞાન ક્યાંથી હોય? તમે એમ માનો છો નક્કી છે. અચ્છા મારે ભવિષ્યમાં શું કરવું એ કોણ નક્કી કરશે? પહેલે મન કયો હું જ કરીશ ને, વેરી ગુડ. અને મેં હજી નક્કી નથી કર્યું, સિમ્પલ વાત છે. તો મેં નક્કી ન કર્યું, ભગવાન ક્યાંથી જાણી લીધું? એમ જ ને, મારું હમણાં તો કીધું મારું ભવિષ્ય હું નક્કી કરીશ, અને મેં નક્કી કર્યું નથી. શું જ્ઞાન નો અભાવ નહીં, પણ મેં નક્કી નક્કી કરવાની વાત ચાલે. મેં મારું ભવિષ્ય નક્કી કર્યું છે, નહીં નક્કી નથી કર્યું. અને નક્કી નથી કર્યું એટલે જ્ઞાન નથી, નક્કી કર્યું એટલે જ્ઞાન નથી. વાહ, એ હારું. મારું ભવિષ્ય કોઈક બીજો નક્કી કરશે. અરે ભાઈ, તે તારું ભવિષ્ય છે, તારું ભવિષ્ય નક્કી થયેલું છે. દુનિયાનો સહજ ક્રમ અનાદિનો નક્કી છે, કાંઈ તને ખબર ન હોય ને તું તારા વિકલ્પથી કહે છે નક્કી, મને નથી ખબર ને મેં નક્કી કર્યું. બાકી તો સહજપણે અને અનેક, ચાલો ચાલો એવું ન હોય તો એનો અર્થ કે જગતમાં કોઈ દી કોઈને પૂર્ણ જ્ઞાન નહીં હોય, અને પૂર્ણ જ્ઞાન નથી તો કોઈ પદાર્થનો કોઈ સ્વભાવ પણ નહીં હોય. જો આપણે એકવાર જસ્ટ જેને કહે ને એજમ્પશન, રોંગ, ભલે એ રીતે કુતર્કથી માની લો કે ભવિષ્ય નક્કી ન હોય તો શું થયું? કેવળ જ્ઞાન નથી, પૂર્ણ જ્ઞાન નથી. અને પૂર્ણ જ્ઞાન નથી તો જ્ઞાન કોઈ પદાર્થનો સ્વભાવ જ નહીં, કારણ કે સ્વભાવ કેવો હોય? તો આત્મા જ્ઞાન સ્વભાવી છે કે નહીં? કોઈ ચલો છ છ માં કોઈને કઈ જ્ઞાન ન હોત તો આ નક્કી ક્યાંથી કરે? છ દ્રવ્ય નક્કી કરનાર કોણ? એમ કોઈ પોતે પોતાની કલ્પનાથી જે માને તો એવું નથી, આખું જગતની વ્યવસ્થા જ નથી ને કે જગત છે. તો શું કે ગુરુદેવ સરસ, એને શું કે વાચક છે, વાચ્ય હોવું જોઈએ. તો અહીંયા વાચ્ય છે તો એનો વાચક એટલે અહીંયા જાણનાર હોવું, અને જાણનાર છે તો જ્ઞાન. એમને આવ્યું કે કોકનો સ્વભાવ છે, અને સ્વભાવ છે તો એ કેવો હોય? પૂર્ણ હોય. તો પૂર્ણ તો કાળ અપેક્ષાએ કેમ પૂર્ણ નહીં જીવનમાં? આ પ્રકારે તો એ વિચારીને વિચારશે તો બહુ સિમ્પલ છે આ તત્વ. પણ એ રીતે જો વિચારે જ નહીં, પોતાની કલ્પનાથી ચાલે તો કાંઈ એનો તો કોઈ અંત નથી. બાકી પોતાની કલ્પના તો અનંત કાળથી રેખડો છે. તો અહીંયા સર્વ, અતીત, અનાગત, અન આગત જે આવ્યા નથી, અને જો આવે છે તેનું આપણે શું કરીએ? સુઆગત, સ્વાગત. અને વર્તમાન પદાર્થોને શું વર્તમાન શું થાય? વર્તમાન એ હવે ખબર નથી, બાકી આનું તો વર્તમાન એટલે. અને આમાં પણ એક સરસ ગુરુદેવ છે કે વર્તમાન પદાર્થોને, એટલે કે વર્તમાન પદાર્થ એટલે શું? એના દ્રવ્ય ગુણને જાણે, પર્યાયને ન જાણે. પર્યાય તો બદલતી હોય, પદાર્થ કેટલી હોય કે ભાઈ એવું નથી. પદાર્થને જાણે તો પદાર્થગત એના દ્રવ્ય, એના ગુણ ને એની પર્યાયોને પણ. પર્યાય તો આમ ઉપર ઉપર હોય ને, પર્યાય દ્રવ્યની કેવી હોય? તરે છે ને, ઉપર ઉપર તરે છે ને. હા એટલે એવું નથી, આમાં લખ્યું છે 14મી ગાથા પછીનો બદ્ધ સ્પષ્ટ આદિભાવો સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં અંદર પ્રવેશ પામતા. બરોબર છે ને? હા એવી રીતે છે ને. અરે ભાઈ, અહીંયા વર્તમાન પદાર્થ ને એટલે બધા સહિત ને જાણનારું હવે કેવું છે? કેવળ ના નિશ્ચળ, અતુલ, કેવળ જ્ઞાન આવી ગયું. અચળ, અચળ માટે અહીંયા શબ્દ શું આપ્યો છે? નિશ્ચળ. નિશ્ચળ એટલે ચલાયમાન થતું નથી, એ પૂર્ણમાંથી અધુરાશમાં જાય એવું ક્યારે બનતું એ નથી, વધઘટ તો નથી, ઓલું પણ એ નથી. અને અતુલ એટલે એની કોઈ ઉપમા કહી શકાય એવું નથી. એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને તે જ્ઞાન સર્વથી મહાન છે, છે એટલે એની મહિમા કરે. એ જ્ઞાન કેવું છે? એ સર્વથી મહાન, સર્વથી મહાન એટલે ત્રિકાળી દ્રવ્યથી પણ. અરે ભાઈ આટલું આવું કઈ ભાઈ કુતર્ક કે ભાઈ સર્વથી મહાન એટલે કે જે દશા તને આનંદ, પૂર્ણ આનંદ આપે એ આપે, પ્રગટ અપેક્ષાની છે અને બાકી તો અહીંયા એવી અનંતી પર્યાય જેમાં પડી તો મહાન તત્વ છે. એ જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. આ રીતે પૂર્વ અમૃતચંદ્રાચાર્યદેવે આખો આશ્રય અધિકાર કરીને હવે તું નાતા ભાવમાં રહેજે, ક્યારેય કરતા ભાવમાં જતો નહીં, ને તે આશ્રય પૂર્વક બંધ થયા વગર રહેશે નહીં. અને એટલે આના આ રીતે આશ્રય રંગભૂમિમાંથી બહાર આચાર્ય દેવે છે ને. તમને નાટક બહુ ગમે છે ને, લે ચાલ અમે નાટકથી તને તત્વની વાત કરીએ. અહીંયા એક એક તત્વ શું છે નવા રૂપ લઈને આવે છે, પણ ધ્યાન રાખજે, ઓળખી લેજે બસ. ને તેમાં ને એમાં ક્યાંય પુણ્ય તત્વ હારું ભાઈ, અંતે તો બે એ કર્મ જ છે બધા. આશ્રવ ભાવ છે એના બે રૂપ છે, એમાં કાંઈ મોટો ફરક, પણ એમાં ક્યાંય મૂંઝાતો નહીં. આશ્રવ રંગભૂમિ અને આ એક પહેલાંની શૈલી પણ હતી. કોઈ ઓલું હોય ને બહુ રૂપિયો આવતો હોય દુકાને પહેલાં, હવે તો ક્યાં મુંબઈમાંથી ક્યાં જવાનું, ત્યારે દુકાનમાં આવે રંગલો જુદી વાત છે, બહુ રૂપિયો એટલે લે જુદું જુદું. કોઈ ક્યારે તો પોલીસનો લે ને ક્યારેક ભિખારીને આમ બધું આવે, પણ ઓલો વેપારી જો ઓળખી જાય ને પછી પોતે પોતાનું ઓરિજિનલ રૂપ કરી દે એમ. તો ઓલાને તો એકવાર ગભરાઈ મારે એમ પોલીસ જેવું કરે ત્યારે. અહીંયા ભાવાર્થ આશ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો. આ એક બહુ સરસ સ્વાંગ કહીને આચાર્ય બહુ જ વાત લીધી શું. આ બધા જ જે ભેદભાવો છે એ તારું સ્વરૂપ નથી. સ્વાંગ કોને કહેવાય? હજી હજી જે ધારણ કરીને છોડાય છે એ સ્વાંગ છે. ધારણ કર્યું છે એટલે છોડ જ છે. સ્વભાવે કોઈ દી ધારણ નથી ને છોડવાય નથી. આ કેવું હોય છે? ઓલા ડ્રામામાં કોઈ રાજાનું લે પછી બહાર નીકળીને પણ રાજાને કહે ચાલો હું રાજા છું, બધા હું કહું એમ કરજો બધું. તો શું છે? જે શું છે? એક ધારણ કર્યો છે ને પછી જે છૂટવાનો છે. તો એ આશ્રવનો અને ક્યાં સુધીનો સ્વાંગ લઈ ગયા આચાર્ય? મોક્ષ સ્વાંગ કહેવાય કે મોક્ષ સ્વરૂપ છે? અરે ભાઈ આ એક સમયની પર્યાય પણ સ્વાંગ છે. અને બધા સ્વાંગ છૂટી ગયા તો શું થઈ ગયું? સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ એની વાત. અહીંયા આશ્રવનો સ્વાંગ રંગભૂમિમાંથી આવ્યો હતો, તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધું. આવી ગયું? ઓલો બહુ રૂપિયો આવ્યો હતો ને એને ઓલા વેપારીએ જાણી લીધો, પછી એને ઓલો એનો વેશ કાઢ નાખે. એમાં અહીંયા આશ્રવ આવ્યો હતો લઈને, અને જયચંદજી બહુ લીધી છે ને શરૂઆતમાં 38 ગાથા પછીના કળશમાં. અહીંયા રંગભૂમિ સ્થળ છે, એના ઓડિયન્સમાં જ્ઞાની અજ્ઞાની બે બેઠા છે. અજ્ઞાની જે ઓલો સ્વાંગ આવે એમાં એકાકાર થઈ જાય અને જ્ઞાની તો એને જાણી લે છે. એમાં અહીંયા જ્ઞાની આવ્યો હતો, એને જ્ઞાની એના યથાર્થ સ્વરૂપને જાણી લીધો કે તું તો કેવો છો? બંધ કરનારો છો, આકુરતા કરનારો છો એને જાણી લીધો. અને તેથી એ કેવો છે? બહાર નીકળી ગયો. હવે આખા આશ્રય અધિકારનું 4 લાઈનમાં જયચંદજી દરેક અધિકાર પછી કરતા જાય છે. યોગ કસાય મિથ્યાત્વ સંયમ કંઈ ગાશું સાથે. યોગ કસાય મિથ્યાત્વ સંયમ આશ્રવ દ્રવ્યત આગમ પેલા તો છે ને આવ્યા 5 આશ્રમ ના મિથ્યાત્વ અસંયમ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાય ને યોગ એટલે ઓલા બે સાથે લઈ લીધા, 4 લઈ લીધા. કારણ કે ગાથામાં 4 આવતા હતા એટલા માટે મિથ્યાત્વ અસંયમ માં પ્રમાદ અને અવિરતિ બે એ કસાય અને યોગ. એ આશ્રવ દ્રવ્યતા આગમગા, એ બહારની પ્રકૃતિ લેતા એ દ્રવ્ય છે, અને બાકી ભાવ માટે જુદું એમણે આ લીધું. રાગ વિરોધ વિમો વિભાવ અજ્ઞાનમાં એ ભાવ આશ્રવ લીધા. રાગ વિરોધ, વિરોધ એટલે દ્વેષ, રાગ અને રાગનો વિરોધી એ દ્વેષ, અને બે ને કરીએ તો મોહ મિથ્યા. ઓલા એમણે પ્રકૃતિની લઈને એને દ્રવ્ય લીધા એના આગમમાં. અને અહીંયા રાગ વિરોધી કેવા વિભાવ છે, અજ્ઞાનમાં એ અભાવ જ હતા, આ ભાવ આશ્રવ લીધા અજ્ઞાનમાં આવા. એ જેને બીજા નામ શું આપ્યું હતું, સંજ્ઞ આશ્રવ. ઓલાનું નામ શું આપ્યું હતું, અસંજ્ઞ આશ્રવ. એ રીતે હવે જે મુનિરાજ કરે એની પાલ, જે મુનિરાજ એને અહીંયા ટાળી નાખે છે, અને શું થાય છે, સુરિદ્ધિ સમાજ. સુરિદ્ધિ એટલે આત્માની ચૈતન્ય રિદ્ધિ સહિત શું પ્રાપ્ત, એ સમાજ. એ ઓલો જગતનો સમાજ નહીં, પોતાના આનંદ ગુણોની નિર્મળતા રૂપી સમાજ લઈને શિવપદને પામે છે. જે મુનિરાજ કરે એની પાલ, જે મુનિરાજ આ બધા આશ્રવોનો નાશ કરીને પોતાના આનંદ ગુણની નિર્મળતા રૂપી સમાજની રિદ્ધિને લઈ થાય છે, તેને હવે જયચંદજી શું કરે છે. ત્રણ શબ્દ આવશે આમાં, ત્રણ
ક્યાં,
કાય નવાય એટલે કાયાથી, નમુચિત મનથી, અને કહું જય એ વચન, મન વચન કાયાથી. આવા જે સિદ્ધ દશાને પામવા મુનિરાજ આવી દશા, એને કાયાથી નમસ્કાર કરું છું, શીત લાવીને એટલે મન એમાં જોડીને નમસ્કાર કરું છું, અને એમને કહું જય એમને વાણીથી ઉચ્ચારથી કરું, લહુ મન ભાઈ મને એમના પ્રત્યે બહુમાન જાગ્યું છે, તો મન વચન કાયાથી એમને નમસ્કાર કરું છું. આમ શ્રી સમયસારની શ્રીમદ ભગવત કુંકુનાચાર્ય પ્રણીત શ્રી સમયસાર પરમાગમની શ્રીમદ ભગવત, જો કેવા શબ્દો વિશેષણ, શ્રીમદ ભગવત તો ન કહેવાય ને, કુંકુનાચાર્ય ભગવાન થોડી છે, હજી તો છઠ્ઠે સાતમું છે. હા કળી કાઢશે પામ ભગવાન નો થાય ને, બસ આપણને ગમે એટલે ગમે બોલવાનું. એક વાર છે ને ક્યાંક જેને કે તરતા આવડતો હોય ને પાણીમાં ડૂબતો હોય ને કોકે તેને બચાવ્યો, અગ્નિમાં સપડાઈ ગયો બહાર નીકળવાનું ના અને ફાયર બ્રિગેડ વાળા કોકે બચાવ્યો, એના પ્રત્યે તને કેવો ભાવ. ઓલો ગમે એવો સામાન્ય માણસ હશે કે કેવો ભાવ, એ વેદન પૂર્વક છે ને આ કોઈ ભાવ નહીં આવે. જેને પોતાને અને ત્યારે તો સોગાને જે અનંત તીર્થંકર કેવું પોતાના વેદનથી કહેવું, એમાં વેદન વગર પછી તું કરતા હોય કે ભગવાન કહેવાય કે ના કહેવાય, ભગવાન તને વેદન નથી એટલે આ વાક તર્ક ઉઠે છે. બાકી તો કેવા છે, શ્રીમદ ભગવત કુંકુનાચાર્ય પ્રણીત છે સમયસાર પરમાગમની શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આશ્રવ પ્રરૂપક ચોથો અંક અધિકારે પૂરો થાય.
અમૃત